તારીખ 27/5/1996 શ્રી સમયસર ગાથા 272 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 251
અધ્યવસાનથી બંધ થાય છે અને અધ્યવસાન પરાશ્રિત પણ ઉત્પન્ન થાય છે, તેથી તેમાંથી એવો ઉપદેશ પ્રાપ્ત થાય છે કે સર્વ પ્રકારના પરાશ્રિત પરિણામો ભગવાને છોડાવ્યા છે. એમાં પણ સમ્યક જ્ઞાનમાં પણ જે વ્યવહારને છે તે પરાશ્રિત છે અને નિશ્ચયને સ્વાશ્રિત છે. રાગ પરાશ્રિત છે અને વિતરાગતા સ્વાશ્રિત છે. તેથી સમસ્ત પ્રકારનો પરાશ્રય ત્યાગવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે, એવો એમાંથી સાર અને તાત્પર્ય નીકળે છે. એ તાત્પર્ય અનુસાર આ ગાથા છે. એવમ વ્યવહારનો પરિસિદ્ધો જાણ નિશ્ચયનયા આશ્રિદા પૂર્ણ મુનિનો પાવનથી નિર્વાણ. પરાશ્રિત એવો વ્યવહારને નિશ્ચયને એવડે નિષિદ્ધ જાણ, વ્યવહારને નિષેધ છે, નિષેધ કરવા યોગ્ય છે, પણ એમાં અપેક્ષા છે. નિશ્ચયને વડે નિષિદ્ધ છે. જીવને પર્યાય અંતર્મુખ પણ થાય તો તે અંતર્મુખ થયેલી પર્યાય આદરવા યોગ્ય છે. જે બહિર્મુખ થાય છે તે પર્યાય આદરવા યોગ્ય નથી. તો અંતર્મુખના પરિણમન પૂર્વક બહિર્મુખ પરિણામનો નિષેધ છે. જો કે બહિર્મુખ પરિણામના અનેક ભેદ છે, અનેક પ્રકારો છે અને તે સર્વ પ્રકારોમાં ઊંચ નીચના ગમે તે ભેદ હોઈ શકે છે, પણ અંતર્મુખ થયેલા પરિણામોનું જે કક્ષા છે, જે કોટી છે, જે ક્વોલિટી છે, એ કોઈ પણ બહિર્મુખ પરિણામમાં હોઈ શકતી નથી. એનાથી તદ્દન જુદી પડે છે. એ વર્ગ સાવ જુદો છે, ક્લાસ જ જુદો છે. તેથી સર્વ પ્રકાર બહિર્મુખ પરિણામો સર્વ પ્રકારના અંતર્મુખ પરિણામ દ્વારા નિષેધવા યોગ્ય હોય છે. પછી ભલે તે વ્યવહાર નહીં હોય તો પણ, જીનોક્ત વ્યવહાર હોય તો પણ. તો વ્યવહારને પણ જ્ઞાનીને જ હોય અને એનો નિષેધ પણ જ્ઞાનીને જ હોય. પછી જે મુમુક્ષુ નિશ્ચયનો આશ્રય કરવાના પુરુષાર્થમાં લાગેલા છે એ નિષેધ કરે છે, એને એનો નિષેધ કરવાનો અધિકાર છે. પણ જેને નિશ્ચયનો આશ્રય કરવાનો પુરુષાર્થ જ ન હોય એ જો વ્યવહારનો નિષેધ કરે તો એ ઘણા નીચી કોટીના પરિણામમાં ચાલ્યો જાય એમ છે. અહીંયા તો એમ કહેવું છે આચાર્ય દેવને, જો વ્યવહાર હે તો શુભ ભાવ રૂપ હે, શુદ્ધ ભાવના પુરુષાર્થ પૂર્વક શુભ ભાવનો છેદ, નિષેધ, નકાર, અનાદર થાય તો તે કર્તવ્ય છે. પણ શુદ્ધ ભાવનો પુરુષાર્થ ન હોય અને શુભ ભાવનો નિષેધ કરે તો અશુભમાં કઈ લો એમ બને, પસંદ થાય. કેમ કે પરિણામમાંના ત્રણ પ્રકાર છે, અશુભ, શુભ અને શુદ્ધ. તો અશુભ કરતા શુભને, અશુભને છોડીને શુભમાં આવવામાં કાંઈ નિષેધ કરવાનું કારણ નથી, અશુભ છોડીને શુભમાં આવે છે. પણ શુદ્ધતા અર્થે શુભને છોડવું પડે તો તે છોડવા યોગ્ય જ છે, માટે છોડ્યું છે. એ પ્રકારે તો શુભ છોડવા યોગ્ય જ છે એમ છે. ન સમજે તો એવું થાય, ન સમજે તો પણ બહુ વ્યવસ્થિત વાત છે કે નિશ્ચયપૂર્વક વ્યવહારનો નિષેધ છે, નિશ્ચયના આદરપૂર્વક વ્યવહારનો નિષેધ છે. એમને એમ અધરથી નિષેધ નથી કરતા, એમ સ્પષ્ટ વાત છે. એટલે શું કે વ્યવહાર પણ જ્ઞાનીને જ હોય ને નિશ્ચય પણ જ્ઞાનીને હોય ને નિષેધ પણ વ્યવહારનો જ્ઞાનીને જ હોય એમ છે. કેમ કે અહીંયા તો એક કારણ લે છે, કારણ કે નિશ્ચય નિર્ણયનો આશ્રય કરનારા નિર્વાણ પદને પામે છે. વ્યવહાર કરતા કરતા કોઈ નિર્વાણ પદને પામ્યા નથી, પણ વ્યવહારને છોડતા છોડતા નિર્વાણ પદને પામ્યા છે. અને નિર્વાણ પદમાં કોઈ પછી વ્યવહારની પરિસ્થિતિ રહી નથી, વ્યવહાર ખતમ થઈ ગયો. નિર્વાણ પદને પહોંચતા વ્યવહાર ખતમ થઈ ગયો. કેવળ જ્ઞાનીને કોઈ વ્યવહાર હોતો નથી, એ વ્યવહારાત્મક દશા છે, મોક્ષ દશા છે, નિર્વાણ દશા છે. એ પહેલાં સાધક દશામાં વ્યવહાર ઘટતો જાય છે એવી દશા છે. વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર ઘટતો જાય છે એવી દશા છે. મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુએ પોતાથી આગળની ભૂમિકાને સાધવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે, પ્રયાસ કરવા યોગ્ય છે. કેમ કે મુમુક્ષુતા એક શબ્દ છે અને એની ભૂમિકા અનેક છે. મુમુક્ષુ એટલે બધા એક વર્ગના છે એમ તો છે ને. તો જે ભૂમિકામાં જે મુમુક્ષુ વર્તતો હોય એણે એની આગળની ભૂમિકાનો પ્રયાસ ચાલતો હોવો જોઈએ. દાખલા તરીકે સામાન્ય કાંઈ પણ જેને હજી ક્રમની શરૂઆત ન કરી હોય એણે એના ક્રમમાં આવવું, પહેલે પગથિયે એને પરિભ્રમણની ચિંતના ચિંતના બધીને વેદના, વેદના બધીને જુરણા, એમાં આવું ઘટે. એમને એમ પ્રવેશ કરે એ મુમુક્ષુ સફળ થતા નથી. પછી પરિભ્રમણની જુરણા આવે એટલે આપોઆપ ઉદાસીનતા આવ્યા વગર રહે. જુરણાને ઉદાસીનતા પર્યાપ્ત માત્રામાં આવે તો એનું ફળ, એનું રિઝલ્ટ, એનું પરિણામ પૂર્ણતાના લક્ષમાં પરિણમે. પૂર્ણતાના લક્ષમાં પરિણમો ત્યારે મુમુક્ષુતાની વાસ્તવિક શરૂઆત થઈ. ગુરુદેવના સૂત્ર પ્રમાણે જેણે પૂર્ણતાનું લક્ષ બાંધ્યું હોય એને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના ઉત્પન્ન થાય અને એ ભાવના વસાત એના પોતાના પરિણામોનું અપક્ષપાતપણે અવલોકન ચાલુ થાય. એમ જે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં એને આગળ આગળની ભૂમિકા સાધવાનો પ્રયાસ ચાલતો હોવો જોઈએ. નિશ્ચયની વાત તો હવે શરૂ થાય કે અવલોકન કરતાં કરતાં એ પોતાના સ્વરૂપની અંતરખોજમાં આવે કે મારું મૂળ સ્વરૂપ કેવું, કે જેના આશ્રયે સમ્યક દર્શનથી માંડીને સહેજ સિદ્ધાલય સિદ્ધપદ સુધીની દશાઓ સહજ માત્રમાં પ્રગટ થાય એવું તે મારું સ્વરૂપ કેવું, એની ખોજ શરૂ થાય. આદર તો ભાવભાષણથી ઉત્પન્ન થાય, એ સ્વરૂપનું ભાવભાષણ થાય ત્યારે એનો આદર શરૂ થાય અને ભેદ જ્ઞાનમાં શુભભાવનો પણ નિષેધ થવા લાગે. સત્પુરુષ વચમાં આવી જાય છે પણ હું હોવા તો જોઈએ ને, ન હોય તો શું કરે, ન હોય તો શું કરે. હોય તો પૂર્ણતાના લક્ષપૂર્વક, આમ તો સૌથી પહેલા એ વિચાર સુવિચારણામાં આવે છે કે જો મારે મારું આત્મકલ્યાણ કરવું હોય તો આત્મજ્ઞાન સિવાય તો આત્મકલ્યાણ થવાનું નથી, માટે મને આત્મજ્ઞાની પુરુષના ચરણ શરણની આવશ્યકતા છે. એ સૌથી પહેલો વિચાર આવે, ફર્સ્ટ થોટ. એ સો વિચારણાનો સૌથી પહેલો વિચાર આ છે, સૌ પ્રથમ આવો વિચાર આવે. પછી હોય તો ભાગ્યશાળી મળે, ન હોય તો શું કરે આ કાળમાં, કે એની ખોજ ચાલે છે કોઈ આવો પુરુષ, જ્યાં હોય ત્યાં મારે પછી જવું છે ને જ્યાં હોય ત્યાં મારે રહેવું છે. જેમ જીવ, જેમ માણસ આ જીવિકા ચલાવવા માટે હજારો માઇલ જાય છે કે નહીં, કોઈ કલકત્તા ગયા, કોઈ ગુવાહાટી ગયા, કોઈ ઇમ્ફાલ ગયા, કોઈ મદ્રાસમાં ગયા, કોઈ હૈદરાબાદમાં ગયા, કોઈ ક્યાંય ગયા, કાઠિયાવાડ છોડી છોડીને, કચ્છ ને કાઠિયાવાડ છોડી છોડીને ગયા કે નહીં ગયા, કચ્છી અને ગુજરાતીઓ દુનિયાભરમાં છે, ક્યાં છે, આ દુનિયાના આપણે આવાગમન કરીએ છીએ, એ દુનિયાના 250 દેશ છે. કેટલા? નાના મોટા થઈને 250 દેશ છે. એમાં ગુજરાતી ન હોય એવો એકે દેશ નથી, બાકી બીજા હોય કે ન હોય. તો ખાલી નાઇરોબી ગયો હતો તો એમાં કચ્છી ને ગુજરાતી વધારે છે, કેટલાક મહેમણ ખોજા લોકો છે, મુસલમાનમાં કેટલાક મહેમણ ખોજા લોકો છે, બાકી કચ્છી ને ગુજરાતી. બજારમાં જાઓ તો તમને ગુજરાતીમાં બધી વાતચીત કરીને માલ સામાન મળે, વેપારી લોકોને આ શું કરવા ગયા, રોટલી ખાવા માટે ગયા, પેટ ભરવા માટે છે, બીજી કઈ વાત, પેટ ભરવા માટે અજાણ્યા દેશમાં ગમે એવું જોખમ ખેડીને પણ આપણે જઈએ છીએ તો એ માણસને એવો વિવેક ઉગે છે, એ વિવેક છે કે આત્મજ્ઞાન માટે મારે આત્મજ્ઞાની પુરુષ હોય એ જગ્યાએ જઈને હવે મારે રહેવું, એના સંગમાં રહેવું છે અને મારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. એ સિવાય પુસ્તક વાંચીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એ વસ્તુ સ્થિતિ. એ આવે છે તો બહુ શરૂઆતમાં જે વાત આવે છે, પછી પોતાનું આત્મકલ્યાણનું પૂર્ણતાનું ધ્યેય હોય તો એ ઓછી શકે છે, અને ઓછી શકે તો એ વિશેષપણે એને એ સંઘનો સત્સંગનો પરમ સત્સંગનો લાભ મળી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. પહેલા વિચાર તો પહેલા આવે છે, ફર્સ્ટ થોટ આવે છે. દોનો પ્રકાર બનતા હૈ, કિસી કો ભક્તિભાવ ભી સત્પુરુષ મિલ જાતે હૈ ઓર વો ભક્તિભાવ મે આ જાતા હૈ, વો સબ ભી બનતા હૈ, બે પ્રકાર બને છે. હા પણ હોય તો ને ન હોય તો શું કરે. હા તો જ્યારે સિદ્ધાંતનું અને માર્ગનું પ્રતિપાદન ચાલે છે ત્યારે જીવના પરિણામ તો ઉઠે, મારે આત્મકલ્યાણ કરવું છે, આ પરિભ્રમણ હવે મારે ન જોઈએ છે, ન જોઈએ કોઈ પણ ભોગે મારે નથી, પછી શોધે છે. મળી જાય તો સારી વાત છે, ન મળે તો શોધે છે. જરૂરત લાગે, પાણીની જરૂરત લાગે એ કૂવો ખોદ્યા વિના કરીએ નહીં, એ કૂવો ખોદવાનો છે, એટલે પાણી જોઈએ છે, મિત્રો મરી જાઓ. એમ સત્પુરુષની અનિવાર્યતા ભાષે એને શોધ્યા વિના કરીએ નહીં. ત્યાં તો મર્યો હોય કે ન મર્યો હોય, બાકી સત્પુરુષની ખરેખરી જરૂરત લાગે એને સત્પુરુષ મળ્યા વિના એને તો એ પાણી મળવાનું મળવાનું ને મળવાનું. ત્યાં કુદરત બંધાયેલી છે, ઓલાપણે તો કોઈ મરી એ પણ છે. હા વો તો ઇધર તો કોઈ વ્યવહાર કા નિષેધ કી ભૂમિકા નહીં હૈ, મુમુક્ષુની ભૂમિકામાં તો હજી પોતાને વ્યવહારના નિષેધની ભૂમિકા નથી. નિષેધ ભાવભાષણ વખતે શરૂ થાય છે, એટલે તો કહ્યું ભાવભાષણથી શરૂ થાય છે. વેદ જ્ઞાનમાં એને વિધિ નિષેધ શરૂ થાય છે, ત્યાં વ્યવહારનો નિષેધ છે, શુદ્ધભાવનો નિષેધ છે અને સ્વરૂપનો આદર થાય છે, ત્યાંથી શરૂ થાય છે. આત્મા આશ્રિત અર્થાત સ્વ આશ્રિત નિશ્ચય નહીં છે. આત્મા આશ્રિતો નિશ્ચય નયઃ, પરાશ્રિતો વ્યવહાર નયઃ, અથવા સ્વ આશ્રિતો નિશ્ચય પરાશ્રિતો વ્યવહાર, એ સૂત્ર છે. અને પરાશ્રિત વ્યવહાર નહીં છે. ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે, અધ્યવસાન એટલે શું? પોતાના અને પરના એકપણાની માન્યતાપૂર્વકનું જે પરિણામ, તે પરિણમન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો એટલે અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચય નહીં વડે ખરેખર વ્યવહારનો જ નિષેધ કરાયો છે. શું કહ્યું? કે ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને, મુમુક્ષુ શબ્દ વાપર્યો છે, તેનો એટલે અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચયને વડે ખરેખર વ્યવહારનો જ નિષેધ કરાયો છે. ના નહીં, પેલા મુમુક્ષુ અજ્ઞાની મુમુક્ષુ નથી, કારણ કે વ્યવહારનીને પણ પરાશ્રિતપણું સમાન જ છે. કેમ કે વ્યવહારની તો જ્ઞાનીને છે ને, વચ્ચે તો ઓલો દ્રષ્ટાંતમાં લઈ ગયા, અધ્યવસાનનો વિષય દ્રષ્ટાંતમાં લઈ ગયા, કે અધ્યવસાન અજ્ઞાન દશામાં હોય છે અને અધ્યવસાન છોડાવ્યું છે એટલે અજ્ઞાન છોડાવ્યું છે. તો કે સારી વાત છે, અજ્ઞાન જ્ઞાન કરાવવા માટે અજ્ઞાન છોડાવ્યું એ તો યોગ્ય છે. પણ હવે જ્ઞાનીને તો અધ્યવસાન નથી, તો કે જ્ઞાનીને પરાશ્રિત પણ છોડાવ્યું છે, એને જ્ઞાનીને એમ ઉપદેશ આપ્યો છે કે તું સ્વરૂપમાંથી બહાર નીકળે છો, શું કરવા? સ્વરૂપથી બહાર નીકળવાનું તારે શું પ્રયોજન છે? એમ કે તારા પ્રયોજનની સિદ્ધિ તો સ્વરૂપમાં લીન રહેવાથી છે, માટે સ્વરૂપમાં લીન રહેવા યોગ્ય છે. ભલું તો એ છે કે આત્મામાં ઉપયોગ રહે, એમાં જ ભલું છે. સીધી સાદી વાત છે ને, એમાં 172 નંબરનો કૃપાળુદેવનો પત્ર એમ કે છે, પ્રત્યક્ષ પરોક્ષની ચર્ચા એમણે ઉપાડી છે, કે ગમે એવા મહાન પુરુષો તીર્થંકર આદિ થયા હોય તો પણ તેમનું ચિંતન કરવાથી સ્વરૂપ સ્થિતિ થવી સંભવતી નથી. ચિંતન કરવાથી સ્વભાવ થાય, દર્શનમો મંદ થાય, પણ દર્શનમોનો અભાવ થઈને સ્વરૂપ સ્થિતિ થવી સંભવતી નથી. પણ પ્રત્યક્ષ યોગે બોલ્યા વિના પણ મૌનપણે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવે છે એમ અમે માનીએ છીએ. એવું જરૂરી નથી કે બહાર ઉપયોગ કરવો જ પડે બીજા માટે, બહાર ઉપયોગ ન કરે તો પણ, અંતર્મુખ ઉપયોગમાં હોય તો પણ, પ્રત્યક્ષ યોગે એ પણ આત્મભાવને એમની મુખમુદ્રા પ્રદર્શિત કરે છે, એમનું મૌન પણ આત્મભાવને પ્રદર્શિત કરે છે. તો વાણી તો વિશેષ પ્રકારે આત્મભાવને પ્રદર્શિત કરે, એમાં શું નવાય છે? તો એમાં કાંઈ નવાય નથી. તો નાની વાણીને જળ ન કહેવી, સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને આવેલી વાણી એને સરસ્વતી દેવી કહી છે. અમૃતચંદ્રાચાર્ય એને સરસ્વતી દેવી કહી છે અને તે પૂજનીય છે એમ કહ્યું છે. શું કહ્યું છે? તે પૂજનીય છે, તે જીનવાણી છે અને તે પૂજનીય છે. પોતે તર્ક કેવો છે? વાણી તો પૂતગલાત્મક છે, એને પૂજનીય કેમ કહો છો? પહેલા કળશમાં તમે ના પાડી કે જીવ સિવાય કોઈને પૂજવો નહીં, તમારે એક ચેતન જ પૂજનીય છે, બાકીના પાંચ દ્રવ્યો અજીવ છે માટે પૂજનીય નથી. અને વાણી તો પૂતગળાત્મક છે, બીજા જ કળશમાં બધા એને પૂજનીય છે. પહેલા કળશમાં ના પાડો ને બીજા શ્લોકમાં હા પાડો, અમારે હું સમજવું તો કે આ વાણી સર્વજ્ઞ અનુસારીની છે માટે તે પૂજનીય છે. અથવા તો એનું સારાંશ શું છે, તાત્પર્ય શું છે કે જે વાણીમાં જીવનું આત્મકલ્યાણનું નિમિત્તત્વ રહ્યું હોય, જે વાણીમાં કોઈ પણ જીવના આત્મકલ્યાણનું નિમિત્તત્વ રહ્યું હોય તે વાણી પૂજનીય છે. કેમ કે આત્મકલ્યાણ છે એ પોતે જ આદરવા યોગ્ય છે અથવા પૂજવા યોગ્ય છે, કેમ કે ધર્મ સ્વરૂપ છે. ધર્મ તો પૂજનીય જ હોય તો ધર્મનું નિમિત્ત પણ પૂજનીય હોય એમ એમ. મહિમા કરવામાં આવે ત્યારે પૂરેપૂરો જ મહિમા કરવામાં આવે, પછી અધૂરો જોખી જોખીને મહિમા કરવામાં આવતો નથી. એવું છે તો અન્ય મતમાં એવું છે. વિષ્ણુ ભગવાનની જ્યારે મહિમા કરે ને ત્યારે એમ કે બ્રહ્માને શંકર એને આવીને પૂજે છે, અને શંકરની મહિમા કરે ત્યારે કે વિષ્ણુને બ્રહ્મા આવીને પૂજે છે, અને બ્રહ્માનો મહિમા કરે ત્યારે કે વિષ્ણુને શંકર બે એની પૂજા કરે છે. પછી કોઈ દેવીનો વારો આવે તો કંઈ ત્રણેય દેવીને પૂજે છે. હા એવું આવે, મહિમા કરવામાં પછી કોઈ બાકી જ નથી રાખતું, ત્યાં બી એવું જ આવે છે. આત્મકલ્યાણ કરવું છે એમાં કોઈને અધૂરું કરવું છે એવું થોડું છે? તો પછી આત્મકલ્યાણનો વિષય આવે ત્યારે એનો મહિમા અધૂરો શું કરવા આવે, પૂરો જ આવે ને એમ છે. સ્વાર્થી છે જગતમાં બધા, સ્વાર્થી એટલા બધા સ્વાર્થી છે જગતના જીવો કે પંચ પરમેશ્વરીમાં અરિયંતાણુને પહેલા રાખ્યા ને સિદ્ધાણુને પાછળ મૂક્યા. પણ શિવ ભગવાન તો અરિયંત ભગવાન કરતા ઉપર છે, તો ઉપર હોય તો એને અમે માય મૂકશું. અમારે અરિયંતાણુથી મતલબ છે, સિદ્ધાણુથી મતલબ એવું છે. જગતમાં પ્રયોજનની દ્રષ્ટિ મુખ્ય છે, જ્યાં જેને જે પ્રયોજન ભાષે છે તેની મુખ્યતા નિયંત્રિત થાય છે. તો પારમાર્થિક ક્ષેત્રમાં પણ એમ જ બને છે, અને જીવનો વિકાસ પણ પ્રયોજનના દ્રષ્ટિ વિના કોઈ દી થાય. પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ એ આત્મકલ્યાણનું ધ્યેય પૂર્ણતાનું લક્ષ્ય થાય એટલે સાથે સાથે ઉત્પન્ન થઈ જાય. જો પ્રયોજનની દ્રષ્ટિ ન આવી તો સમજવું કે હજી ધ્યેય બાંધો, આત્મકલ્યાણનું ધ્યેય નથી. શું કહે છે કે સ્વ આશ્રિત નિશ્ચય જ નહીં છે અને પરાશ્રિત જ્યાં વ્યવહાર નહીં છે ત્યાં એ સિદ્ધાંતે જ્યાં છે આ રીતે ત્યાં પૂર્વોક્ત કે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે પહેલાં આગળ કહી ગયા છે કે અધ્યવસાન માત્ર પરાશ્રિત છે અને એ બંધનું કારણ છે. તો એના ઉપરથી અમે એમ વિચારીએ છીએ કે જ્ઞાનીને પણ વ્યવહારનો નિષેધ કરાયો છે. નિશ્ચય નહીં દ્વારા, નિશ્ચય નહીં પૂર્વક જ્ઞાનીને પણ વ્યવહારનો નિષેધ જ કરાયો છે. કારણ કે વ્યવહારને પણ પરાશ્રિત પણ સમાન જ છે, કેમ કે વ્યવહારને પણ પરનો આશ્રય કરે છે અને અધ્યવસાન પણ પરનો આશ્રય કરે છે. તો અધ્યવસાનમાં એકત્વનો નિષેધ છે ને પરાશ્રયનો નિષેધ નથી એમ નથી એમ કે છે. સમસ્ત પરાશ્રયનો નિષેધ છે એમ કહેવું. એટલા માટે એમ કીધું કે ભલે વ્યવહારને સંવિજ્ઞાન છે તો પણ તે પરસત્તાને અવલંબે છે અને પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને કોઈ જ્ઞાની મોક્ષ માર્ગ કહેતા નથી. આ ટોડરમલજીએ લીધું ચિઠ્ઠીમાં, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાત લીધી. કેમ કે એ જ્ઞાનનો વિભાવ છે, એ જ્ઞાનનો. સમ્યક જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનો વિભાવ વર્તે છે અને તે વ્યવહાર નહીંમાં દેખાય છે. નિશ્ચય નહીંમાં એ દેખાતો, એ વ્યવહાર નિશ્ચય એ વિભાવ નિશ્ચય નહીંમાં નથી દેખાતો, એ વિભાવ વ્યવહાર નહીંમાં દેખાય છે. પણ થોડો દોષ છે અને એ દોષ મટાડવા જ્ઞાનીનો પુરુષાર્થ નિશ્ચયપૂર્વક વર્તે છે એમ અહીંયા લેવું છે. જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારને પણ પરાશ્રિત છે અને તેમાં તફાવત નથી. અને આ વ્યવહારને એ રીતે નિષેધવા યોગ્ય જ છે અને એ રીતે આ વ્યવહારનો નિષેધ જે કર્યો છે એટલે પરાશ્રયપણાનો નિષેધ કર્યો છે એ નિષેધવા યોગ્ય જ છે. અને એટલા માટે સુગાનીજીએ કહ્યું કે ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો. અમને તો મોત ભાસે છે, એમાં મોત જ દેખાય છે. અમારો ઉપયોગ બહાર જાય અમારા આનંદ પ્રાણનો ઘાત થાય છે, પ્રાણઘાત થાય છે. અમને પોસાતું નથી. સિદ્ધાંત છે, ઉત્સર્ગ છે, પછી બહાર નીકળી અપવાદમાં જાય છે. પણ ઉત્સર્ગ તો એ છે કે સ્વરૂપમાં સ્થિર રહી જવું. મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકાનો ઉપદેશ છે અને જ્ઞાનીને જ્ઞાનીની ભૂમિકાનો ઉપદેશ છે. પછી એકમાં બીજાની ટાંગ શા માટે અડાડવી? મુમુક્ષુની મુમુક્ષુની ભૂમિકાની વાત છે, જ્ઞાનીને જ્ઞાનીની ભૂમિકાની વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુને જે યોગ્ય હોય તેવો ઉપદેશ મળે છે, જ્ઞાનીને તો એમ કહે છે કે તારા પરમાત્મા સ્વરૂપથી ઉત્કૃષ્ટ એવું કોણ છે જગતમાં કે જેનું ધ્યાન છોડીને તું બીજાનું ધ્યાન કરે છો? એમ કહે છે, એને છોડીને તું બીજાને ધ્યાવે છો? એકાગ્રતા નથી રહેતી ને. ઉપયોગ બહાર નીકળ્યો એટલે ધ્યાન છૂટ્યો? નહીં, નિષેધ 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 નિષેધ. ઉપયોગ બહાર ગયો એનો સત્પુરુષનો મહિમા કરે ત્યારે કઈ અધૂરો કરે. 213 માં એમ કે છે કે આત્મા કરતા પણ સત્પુરુષ વધારે છે અને સર્વજ્ઞ કરતા પણ સત્પુરુષ વધારે છે. બે વાત કરશે, મહિમા કરે ત્યારે અધૂરો કરે નહીં એવી વાત. પણ ત્યાં રહસ્ય બીજું છે. મુમુક્ષુની મુમુક્ષુ જીવને ઉપદેશ છે, જોભાઈ તારો સત્પુરુષ વિના નિવેડો નથી, તું ગમે એટલી માથાફોડ કર પણ સત્પુરુષ વિના તારો નિવેડો નથી, એ વાત તો સમજી લીધે. અને કોઈનો થયો નથી પાછો, તારો નથી એમ કોઈનો થયો નથી. કેમ કે પરમાત્માને પણ એમ કીધું કે એને ઓળખ્યા વિના અમે તને ઓળખી શક્યા નહીં. પરમાત્માને, જીનેન્દ્ર પરમાત્માને શું કહ્યું કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તો તને ઓળખી શક્યા નહીં. આત્માને પણ એમ કહ્યું કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા. માટે એ અમારા માટે વધારે સરળ છે, બોલાવો સરળ છે, એવું ન કીધું. તમે સરળ છો પણ કમ્પેરેટિવલી આ વધારે સરળ છે એમ કહે છે. હકીકતમાં એ વાત છે, અને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું છે. પ્રયોજન સિદ્ધ કરે ત્યાં તો બધાને એક કોર મૂકી દે. સોગાનીજીએ અનંત તીર્થંકરોને એક કોર મૂક્યા કે ન મૂક્યા? હે, કે મારા ગુરુ જે છે કાનજી સ્વામી અનંત તીર્થંકરોથી પણ મારે માટે નજીક છે, જાઓ. મૂક્યા કે ન મૂક્યા? જ્ઞાનીઓ પણ સ્વાર્થી છે તો હું મૂકશું તો હોય જ ને. હે, જ્ઞાન દશામાં બોલ્યા છે. ગુરુ ભક્તિ સર્વોત્કૃષ્ટ કરી છે. અનંત તીર્થંકર થી અધિક ક્યાં, તો એથી ઉત્કૃષ્ટ શું હોય પછી? તો એ રીતે એ સહજ છે, સ્વાભાવિક છે, એમ જ છે અને એમ જ યોગ્ય છે. એ આત્માનો વિનય છે, એ તીર્થંકરોનો વિનય છે, એ સર્વનો વિનય છે, બધાનો વિનય એમાં આવી જાય છે. જરા પણ અવિનય નથી એમાં. દિવ્ય ધ્વનિમાં પણ એ વાત, ગુરુ મહિમા એવો જ કર્યો છે. તીર્થંકરો એ પણ ગુરુઓનો મહિમા એવો જ કર્યો છે, કેમ કે પોતે પણ એકવાર છદ્મસ્ત હતા ને એને માથે પણ એકવાર ગુરુ હતા. એટલે સજ્જનો કદી કરેલા ઉપકારને ભૂલતા આવે છે. સૂત્ર છે, કૃતમ ઉપકારમ નહીં વિસ્મરંતી, સજ્જનાહા કૃતમ ઉપકારમ નહીં વિસ્મરંતી. વિસ્મરણ કરતા નથી એ તીર્થંકરો, પછી ક્યાંથી વિસ્મરણ કરે? એ પણ વિસ્મરણ કરતા નથી. એમને પણ પોતાના જ્ઞાનમાં પોતાનો ભૂતકાળ દેખાયો અને પોતાના ગુરુનો વિનય કર્યો કે આ એક પુરુષ મળ્યાતા જે દિવસે, તે દિવસે અમારી લાઈન ખરી. પછી તો પર્યાય દેખાય જ ને, સીધીમાં છે. કેમ કે એ મળ્યા પછી લાઈન શરૂ થઈ. લખપતિ મળ્યા પછી પોતે અબજપતિ થયો, તો દુનિયાના અબજપતિ કરતા એ લખપતિ એને માટે તો વધારે છે જ નહીં, તો સીધી વાત છે. એને એનો જ ઉપકાર છે, બીજું કોઈ બે મત એમાં. એટલે એને કૃપાળુ દેવે બીજભૂત ભૂલ કીધી છે. એને શું કીધી છે? બીજભૂત ભૂલ. એ ભૂલ ઊભી રહેવાથી પછી બધી ભૂલો ઊભી રહી ગઈ. પોતાના ગુરુને જોવે ને તેઓનું નિશ્ચય વાળી વાત ભૂલી જાય થોડી વાર, થોડી વાર માટે ભૂલી જાય. પછી ગુરુ એને કહે કે જો પણ જો અંદર જો તું હવે પછી અંદર ફોગાની જેમ કીધું કે પહેલાં તો દુનિયાના નિમિત્તો પાસે ભીખ માગતો હતો, પાંચ ઇન્દ્રિયના વિષયો પાસે સુખની ભીખ માગતો હતો. પછી એને એમ થયું કે આમાં તો દુઃખી થવા સિવાય બીજું કાંઈ થતું નથી, એટલે ગયો દેવગુરુ શાસ્ત્ર પાસે. દેવગુરુ શાસ્ત્રે થપ્પડ મારી એને, એવું લખ્યું છે કે દેવગુરુ શાસ્ત્ર એને થપ્પડ મારી, ચાલ અંદર વિયોજા, મને અપેક્ષા નથી, તું મારા સામું જો એવી અપેક્ષા મને નથી. તો અંતર્મુખ થાને ભાઈ, જો તને શાંતિ ત્યાંથી મળશે. એ અંતર્મુખ થતા એ શીખડાવે છે. એ ભક્તિમાં લીન થાય છે એ વચ્ચે આવે છે, આવ્યા વગર રહેતું નથી. પણ એ બધી અંતર્મુખ થવાની તૈયારી છે, એ બધી અંતર્મુખ થવાની તૈયારીમાં વચ્ચે આવે છે. માણસ ઘણો ઊંધો પીળો હોય, સીધો થાય ત્યારે 180 ડિગ્રી એને ફરવું પડે. એક એક ડિગ્રીથી પછી 180 આવે કે સીધી 180 આવે, એ ફોડો થાય ત્યારે એક એક ડિગ્રી થઈને 180 ડિગ્રી થાય. વર્ટિકલ ઊભો થાય ત્યારે કેવી રીતે આવે, તો એક ડિગ્રીને બાદ કરો એનો અર્થ કે તમે સમજતા, ભૂમિતિને તમે જોગ્રાફીને સમજતા, જોમેટ્રીને સમજતા નથી. જો તમે એમ કહો કે એક ડિગ્રીને બાદ કરી નાખો, હે, તો તમે જોમેટ્રીને સમજતા નથી. એટલે એ તો વૈજ્ઞાનિક વાત. ભૂમિકા અનુસાર વાત છે. સ્વરૂપની મહિમા એમાં આવે છે. સાચા નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે. પરમાગમસારમાં 831 નંબર છે, 27માં 831માં હા ત્યાં એ વિષય આવે છે. વાત તો બધી આવે છે, આત્માના હિતને લક્ષ્યમાં રાખીને સમજવાનું. ક્યાંય અહિત થાય એવી વાત હોવી જોઈએ. ચોખ્ખી વાત એ છે કે ક્યાંય પોતાનું અહિત થાય એ પ્રકારમાં આવવું જોઈએ. શું કહ્યું કે અને આ વ્યવહારને એ રીતે નિષેધવા યોગ્ય જ છે. એ રીતે તો આ વ્યવહારને નિષેધવા યોગ્ય જ છે એમ કે છે. પ્રતિષેધ્ય એવમ ચ અયમ, વ્યવહાર નિષેધવા એ પ્રકારે, કયા પ્રકારે, નિશ્ચયમાં પરિણમીને. વ્યવહારનો નિષેધ કર્યા વિના નિશ્ચયમાં પરિણમન આવે નહીં. આખું પંચાધ્યાય એના ઉપર છે. વ્યવહારના નિષેધ પૂર્વક જ નિશ્ચયનો ટાઈપો છે ત્યાં. કારણ કે આત્મા આશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે. બહિર્મુખ ઉપયોગે કોઈ મુક્ત થયો હોય એવો એક દાખલો પણ નથી. જે કોઈ આત્માઓ મુક્ત થયા તે અંતર્મુહૂર્ત પર્યંત અંતર્લીન થયા ત્યારે, અંતર્મુખ થયા ત્યારે જ મુક્ત થયા. એટલે એમ કહે છે કે આત્મા આશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે. અને પરાશ્રિત વ્યવહારનો આશ્રય તો, બહુ સરસ વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય કે પરાશ્રિત એવો જે વ્યવહારનો આશ્રય છે એ તો એકાંતે નહીં મુક્ત થતા એવા અભવ્ય પણ કરે છે. તે શું વિશેષ કર્યું એમાં, એમ કે એમાં કાંઈ વિશેષતા છે? પંચ મહાવ્રત 28 મૂળ ગુણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા બધું અભવ્ય પણ કરે છે. શું કરે એમાં શું મોટી વાત છે, તો અભવ્ય પણ કરે છે. પરાશ્રિત વ્યવહારમય એકાંતે, એકાંતેનો અમુચ્ય માને, એકાંતેનો અમુચ્ય માને, માનેન અભવ્યન અભવ્યન અપી આશ્રય માણત્વાચ, અભવ્ય પણ એનો આશ્રય કરે છે. એવા વ્યવહારનીના જે પરિણામ થાય છે એનો તો અભવ્ય પણ આશ્રય કરે છે, એમાં શું વિશેષ છે. અનંતવાર કરી ચૂક્યો તું પણ, અનંતવાર કરી ચૂક્યો, અંતર્મુખ થયો નથી, એક વાર પણ તું અંતર્મુખ થયો નથી. ભાવાર્થ, આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી, વ્યવહારને તો પરાશ્રિત છે અને જે પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનો વિષય હોવાથી, નિશ્ચય નહીં આત્મા આશ્રિત છે, નિશ્ચય નહીં છે જ્ઞાનનો પર્યાય તે આત્મા આશ્રિત છે, અને વ્યવહારની જે જ્ઞાનનો પર્યાય છે તે પરાશ્રિત છે. અને તે પરના નિમિત્તે થાય છે, કોઈને કોઈ નિમિત્ત એમાં હોય છે, પણ એ પરાશ્રયપણું હંમેશા છોડાવ્યું છે અને અંતર્મુખપણું કરાવ્યું છે. એ જ ઉપદેશ છે જિનેન્દ્રનો, એ ઉપદેશ છે. અધ્યવસાન પણ વ્યવહારનીનો જ વિષય હોવાથી, વિષય છે અધ્યવસાન, કોઈ પણ પર્યાય, નિષ્ઠાની પર્યાય છે, અજ્ઞાનની પર્યાય છે, એ પણ વ્યવહારનીનો વિષય છે. તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો ત્યાગ છે. અમે તો એમ સમજીએ છીએ, આચાર્યદેવ કહે છે કે અધ્યવસાનના ત્યાગમાં અમે વ્યવહારનયનો ત્યાગ સમજ્યા છીએ, અને તે ઠીક જ છે, યોગ્ય જ છે. આ પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે. આ અધિકારમાં પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે, તે વ્યવહારનીના જ ત્યાગનો ઉપદેશ છે. એમાં ગર્ભિતપણે એ વાત આવી જાય છે કે સમસ્ત પરાશ્રિતપણું પર્યાયનું છોડાવ્યું છે, ત્યાગ કરાવી દીધો છે, પરાશ્રય ન જોઈએ તે ન જોઈએ. દ્રવ્યની દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે ને, તો કે દ્રવ્યની દ્રષ્ટિ એટલે શું? કે દ્રવ્ય છે તે અંતઃતત્વ સ્વરૂપ છે, અને એની દ્રષ્ટિ એકાંતે એની ઉપાદેયતાને અંગીકાર કરે છે. એ દ્રવ્યની દ્રષ્ટિને ચારિત્રની, આચરણની, પરિણમનની પ્રધાનતાથી કહેવામાં આવે તો એ એકાંતે અંતઃતત્વ સ્વરૂપ એવા પોતાના પરમાત્મ તત્વને જ અંગીકાર કરે છે, અભેદ થઈ જાય છે. એનો અર્થ શું છે? એ દ્રષ્ટિમાં એ સિવાય બધું નિષેધ્ય છે. કેમકે વ્યવહારનો વિષય અધ્યાત્મ પર્યાયો પણ છે, કેવળ જ્ઞાન આદિ, સમ્યક દર્શન આદિ અધ્યાત્મ પર્યાયો પણ વ્યવહારનો વિષય છે. તો કે એના ઉપર પણ ઉપયોગ મૂકવાની ના છે. બોલો તો શું તારે કહેવું? એ નિયમસારની 50મી ગાથામાં કહ્યું, ત્યાં તો આત્માની ભાવના ભાવી છે, ત્યાં તો આત્માની ભાવના ભાવી છે, સ્વરૂપ ભાવના ભાવી છે, કારણ પરમાત્મા. કેમ કે એના ઉપર ઉપયોગ મૂક્યો કે રાગ અવશ્યમ ભાવી છે, રાગની ઉત્પત્તિ અવશ્યમ ભાવી છે. રાગ કરવા યોગ્ય છે એમ કેમ કહેવાય કે ન કહેવાય? તો પછી રાગનું કારણ કરવા યોગ્ય છે એમ કેમ કહેવાય કે ન કહેવાય? ભલે મુમુક્ષુ આ સમજે છે, સમયસર તો મુમુક્ષુ સમજે છે ને, અને ભલે સત્પુરુષનો દેવગુરુ શાસ્ત્રનો આદર અને ભક્તિ ગમે એટલી હોય તો પણ એમાં ભૂલથી પણ પરાશ્રિતપણાનો આદર છે એવો અભિપ્રાયને શ્રદ્ધા હોવી ઘટતી નથી, તો એને શ્રી ગુરુનો ઉપદેશ માન્યો છે. નહીતર પછી એકાંત થતા વાર લાગશે. કેમ કે પરિપૂર્ણ નિર્દોષ એવું જે પોતાનું ધ્યેય, અને પરિપૂર્ણ નિર્દોષ એવું જે પોતાનું સ્વરૂપ, એમાં દોષનો સ્વીકાર ક્યાંથી આવે? પરાશ્રિત દોષ છે એ પણ કરવા જેવું છે એમ ક્યાંથી આવશે કે નહીં આવે? મુમુક્ષુને પણ એ માન્ય જ હોય કે દોષ માત્ર અપક્ષપાત ભણે, દોષનો પક્ષપાત ન કરે. દોષનો પક્ષપાત જેટલો થાય તેટલો સ્વચ્છંદ થાય. અપક્ષપાત પણ દોષને અવલોકે અને દોષનો નિષેધ કરે. તો પૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે. પૂર્ણ શુદ્ધિનો અર્થ શું છે? કે કોઈ પણ પ્રકારનો વિભાવ, ભલે એ જ્ઞાનનો પરાશ્રય હોય, વિભાવનો નિષેધ છે. વિભાવનો આદર નથી, નથી ને નથી એમ છે. એનું નામ એને ધ્યેય બાંધ્યું. પૂર્ણતાનું પૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોય એનો અભિપ્રાય એ પ્રકારે હોય. પરિણમન ભલે ગમે તે આવે, અભિપ્રાયમાં બીજી વાત હોઈ શકે તો જ એની શ્રદ્ધા થાય. સ્વરૂપની શ્રદ્ધા અને માર્ગની શ્રદ્ધા, ઉપાયની શ્રદ્ધા, બે બરાબર ચોખ્ખી હોવી જોઈએ, એકદમ ચોખ્ખી હોવી. બરાબર ચાલે છે. એ ભૂમિકાનો એ સ્વાશ્રય ડિગ્રીને સ્વીકારો. પણ અંતર્મુક્તાનો નિષેધ થઈ શકે અને બહિર્મુક્તાનો આદર થઈ શકે, દોષનો આદર ન હોય. એ ભૂમિકા બરાબર છે. એ ભૂમિકામાં એને કઈ એનો નિષેધ કરવાની વાત નથી. એક ભૂમિકામાં બીજી ભૂમિકાની અપેક્ષા લગાડવાનો જો પ્રકાર આવે તો સમાધાન થશે. બંનેને પોતપોતાના સ્થાને સમજો, બંનેને પોતપોતાના સ્થાને સમજો. વ્યવહારમાં એમ કે દીકરો 16 વર્ષનો થાય એટલે બાપાએ એને સલાહકાર માનવો. શું કે એને શું માનવો? એને સલાહકાર માનવો. કેમ કે એને એવું બીજું પ્રયોજન દેખાવા માંડ્યું. કોઈ વાત તમારા ધ્યાનમાં નહીં હોય એના ધ્યાનમાં આવશે. એનું સ્થાન બદલાવ્યું કે ન બદલાવ્યું? એને મિત્ર ગણો એમ કે. સલાહકાર એટલે મિત્ર ગણો એમ કેમ કે? પ્રેક્ટિકલ સાઈડ છે એ વિષયની. તો તમે એ ભૂમિકામાં પ્રેક્ટિકલ થઈ જાઓ, વાત પૂરી થઈ ગઈ. પછી વચ્ચે બીજી ટાંગ અડાડવાની ક્યાં જરૂર છે? નહીતર ભણ્યો પણ ગણ્યો નહીં એના જેવી વાત થશે. બે વાત પોતાના સ્થાને યથાર્થ છે, યથા યોગ્ય છે. યથાર્થતામાં ગોટાળો ન થાય. આ પ્રમાણે નિશ્ચય લઈને પ્રધાન કરીને વ્યવહારના ત્યાગનો ઉપદેશ કર્યો છે. કેમ મુમુક્ષુ નથી સમજતો કે શુદ્ધોપયોગના આદરપૂર્વક બહિર્મુખપણાનો આમાં નિષેધ છે તો શું કાંઈ અયોગ્ય સમજે છે? પ્રશ્ન નથી રહેતો. અંતર્મુખપણાના આદરપૂર્વક બહિર્મુખપણાનો નિષેધ કરવામાં આવે તો એમાં અયોગ્ય શું વાત છે? એમાં કોઈ અયોગ્ય વાત રહેતી નથી. તેનું કારણ એ છે, એવો ઉપદેશ કર્યો છે. તેનું કારણ એ છે કે જેવો નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેવો જ કર્મથી છૂટે છે. અહીંયા શું વાત ચાલે છે કે મુક્ત કોણ થાય છે? જ્ઞાની તો થયો તું, હવે તો અમે મુક્ત થવું છે. મુક્ત કોણ થાય? તો કે સ્વરૂપમાં લીન રહે મુક્ત થાય, બહાર નીકળે મુક્ત થાય ને, એને વાર લાગે. હે, સીધી એક મગની બે ફાળ જેવી વાત છે. બે દિશા, પરિણામની દિશા બે, એક અંતર્મુખ ને એક બહિર્મુખ. બહિર્મુખ બહિર્મુખ પરિણામ દૂષિત છે, અંતર્મુખ પરિણામ નિર્દોષ છે. પૂર્ણ નિર્દોષ થવા માટે અંતર્મુખ અંતરલીન રહે એ જ મુક્ત થાય છે. બહિર્મુખ ઉપયોગ કે બહિર્મુખ પરિણામે કોઈ મુક્ત થયા એવો એક પણ દાખલો છે નહીં. માટે અહીંયા નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેવો જ કર્મથી છૂટે છે, અને જેવો એકાંતે વ્યવહારનેના જ આશ્રયે પ્રવર્તે છે. જોયો એમ કીધું પછી હેચંદજી એક શબ્દ મૂકી દીધો. જ્ઞાનીઓ તો વ્યવહારના પરિણામ હોય છે, જ્ઞાનીઓને યથાસ્થાનનો રાગ હોય છે, એકાંત નથી. તેમ નિશ્ચયાભાષીને નિશ્ચયનો એકાંત હોય છે, એવો એકાંત પણ જ્ઞાનીને હતો. ગુરુદેવ કે મુનિઓને સિંહ ખાવા આવે તો સમ્યક દ્રષ્ટિ રાજા ઊભો હોય, તરવાર ચલાવે. આશય મુનિને બચાવવાનો છે, સિંહને મારવાનો નથી. પણ બચાવવા જતા એ મરી પણ જાય, બચાવમાં મરી જાય એને એને તો ન્યાયથી પણ એને અપરાધ ગણવામાં આવતો નથી. તો પોતાના બચાવમાં ગુંડાને મારી નાખે, ગુંડો મારવા આવ્યો એને તો એને કંઈ ખૂનનો આરોપ નથી. મારો બચાવ કર્યા છે, ઉપાય નહોતો. તો ત્યાં એમ ન કરે તો એનું સમ્યક દર્શન બની જાય. થાપે કેવું થાપે? એ દ્વેષ છે. ત્યાં સિંહની હિંસા થઈ એ પ્રશસ્ત દ્વેષ છે. દ્વેષ ને થાય તો ત્યાં એ પ્રકારના આવે તો સમ્યક દર્શન ન રહે. અભિપ્રાયમાં એક જ વાત છે, મારી સમ્યક દર્શન જાળવવાની વાત છે. આ ઉદય આવ્યો, ઉદયમાં પણ મારું સમ્યક દર્શન જાળવવું છે. એમાં હું જ્ઞાતા દ્રષ્ટા રહી જાઉં, હું કાંઈ કરું નહીં તો કે તું મિથ્યા દ્રષ્ટિ છો. હાલ હાલ તો મિથ્યા દ્રષ્ટિ એમ કીધું. જ્ઞાતા દ્રષ્ટા પણ સમ્યક દ્રષ્ટિ ન હોય, તું મિથ્યા દ્રષ્ટિ છો એમ કે છું. યથાસ્થાને બુદ્ધિ વાત સ્વીકાર કરવી, એમાં જરાક આગું પાછું કરવા જાય એ વસ્તુના સ્વરૂપને સમજો. એ જગ્યાએ બીજા મુનિ હોય તો ન કાંઈ કરે. પછી તથા ગુણસ્થાન વાળા નથી ત્યાં મુનિ હોય તો ન કરે, કેમ કે એ પોતાના ઉપર પણ કંઈ કરતા નથી. માટે સમ્યક દ્રષ્ટિને જે રાગરીઓ છે, કોઈ પોતાના ઉપર હુમલો કરે તો એનો સામનો કરે છે, તો એ મુનિને બચાવશે. કીધું એ અપેક્ષિત ઉપદેશ છે. કેવો ઉપદેશ છે? અપેક્ષિત ભૂમિકા અનુસારની વાત છે. તો જે ભૂમિકામાં જે વાત યોગ્ય હોય તે યોગ્ય જ માનવી રહી, અયોગ્ય હોય તે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં કરવું, તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન. બધું કહી દીધું એમાં, યથાર્થતા ઉપર આખી ગાથા લખી દીધી. અને જેવો એકાંતે વ્યવહારનીના જ આશ્રય પ્રવર્તે છે, તેઓ કર્મથી કદી છૂટતા નથી. જ્યાં સુધી આશ્રય રહેશે, પરિણામ બહારમાં જશે ત્યાં સુધી મુક્તિ થશે. હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનીનો આશ્રય કઈ રીતે કરે છે, એના ઉત્તર રૂપે હવે ગાથા કહેવામાં આવશે. આવતીકાલે.